ಚಿಂತಾಣಂ ಅಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳುವರ್ತಿ ಸಿದ್ಧಾಣಂ ಅಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳುವರ್ತಿ ಆಯಿರ್ಯಾಣಂ ಅಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳುವರ್ತಿ ಉವಜ್ಜಾಯಾಣಂ ಅಣಮೋಲೋಯೇ ಶೌತ್ರಿಕಾಳುವರ್ತಿ ಶವಶಾವಣಂ ಓಂಕಾರ ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮೋ ಗಣಿ ಮಂಗಲಂ ಕುಂದ್ಕುಂದಾರ್ಯೋ ಜೈನ್ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಶರ್ವಮಂಗಲ್ ಮಾಂಗಲ್ಯಂ ಶರ್ವಕಲ್ಯಾಣಕಾರಕಂ ಪ್ರಧಾನಂ ಸರ್ವಧರ್ಮಾಣಂ ಜೈನಂ ಜಯತು ಶಾಸನಂ. ನಮಃ ಶಮೈಶಾರಾಯ ಶ್ವಾನುಭೂತ್ಯ ಚಕಾಶತೆ ಚಿತ್ಸ್ವಭಾವಾಯ ಭಾವಾಯ ಶರ್ವಭಾವಾಂತರಚ್ಛಿದೆ. ಏಗೋ ಮೇ ಶಾಶ್ವತೋ ಅಪಾಗ್ನಾನ್ ದರ್ಶನ್ ಲಖಣೋ ಶೇಷಾ ಮೇ ಬಾಹಿರಾ ಭಾವ ಶವ್ಯೇ ಸಂಯೋಗ ಲಖಣ. ಮಾರೋ ಸುಶಾಶ್ವತ ಏಕ ದರ್ಶನ್ ಜ್ಞಾನ ಲಕ್ಷಣ ಜೀವ ಛೆ ಬಾಕಿ ಬದಾ ಸಂಯೋಗ ಲಕ್ಷಣ ಭಾವ ಮುಜತಿ ಬಾಹ್ಯ ಛೆ. ಏಕ ಶುಚ್ಛದಾ ರೂಪಿ ಜ್ಞಾನ ದರ್ಶನ್ ಮೈ ಖರೆ ಕಯನ್ಯತೆ ಮಾರು ಜರಿ ಪರಮಾಣು ಮಾತ್ರ ನಥಿ ಅರೆ. ಜೆ ಜಾಣತೋ ಅರ್ಹಂತನೆ ಗುಣ ದ್ರವ್ಯನೆ ಪರ್ಯೇ ಪಣೆ ತೆ ಜೀವ ಜಾಣೆ ಆತ್ಮನೆ ತಶುಮೋ ಪಾಮೇಲ ಖರೆ. ಧ್ರುವಚಲ್ನೆ ಅನುಪಮ ಗತಿ ಪಾಮೇಲ ಶರ್ವೇ ಸಿದ್ಧನೆ ವಂದಿ ಕಹು ಶ್ರುತ ಕೇವಡಿ ಕಥಿತಾ ಸಮಯ ಪ್ರಾವೃತ ಹೋ. ತು ಸ್ಥಾಪ ನಿಜನೆ ಮೋಕ್ಷ ಪಂಥೆ ಧ್ಯಾನುಭವ ತೇಹನೆ ತೇಮಾಜ ನಿತ್ಯ ವಿಹಾರ ಕರ್ ನಹಿ ವಿಹರ್ ಪರ್ ದ್ರವ್ಯೋ ವಿಷೆ. ಓಂ ಶ್ರೀ ನಮಶಿದೇವ್ಯ ನಮಶಿದೇವ್ಯ ನಮಶಿದೇವ್ಯ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં અત્યારે જે નિર્જરા અધિકાર ચાલે છે તેમાં એક પછી એક સુંદર ગાથાઓ આવ્યા કરે છે. 207મી ગાથા આખી નિર્જરા અધિકારની ચર્ચામાં જ્ઞાની કેવી રીતે પોતાના સ્વરૂપને જાણતો માનતો પરિણમે છે અને અજ્ઞાની કેવી રીતે પોતાના સ્વરૂપને પ્રત્યેક સમયે ભૂલે છે એનું જ્ઞાન કરાવવા માટેનો આખો નિર્જરા અધિકાર છે. જ્ઞાનીનું સ્વરૂપ, જ્ઞાની કેવી રીતે પોતાના સ્વરૂપમાં પોતાપણું જાણતો માનતો પ્રત્યેક સમયે પરિણયમાં કરે છે. સ્વભાવની સન્મુખતા કદી એને છૂટતી નથી, ચાહે તો સદુપયોગ રૂપ હો નિર્વિકલ્પ દશામાં અને ઉપયોગ છૂટી જાય તો પરિણતિરૂપ પણ પ્રતીતિરૂપ પરિણતિ પોતાપણે અંદરમાં નિરંતર વૈરતા કરતી હોય છે. એવી કોઈ જ્ઞાની જ્યારથી જ્ઞાની થયો, જ્યારથી ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશો, જ્યારથી સમ્યક દ્રષ્ટિ થયો, ત્યારથી નિરંતર નિર્જરા એને ચાલ્યા કરે છે. જ્ઞાનીની નિર્જરા અને અજ્ઞાનીની નિર્જરામાં મોટો તફાવત છે. નિર્જરા બેયને થાય છે, નિર્જરા બેયને ચાલુ છે કર્મની. જ્ઞાનીને અબંધપૂર્વક નિર્જરા ચાલે છે, અજ્ઞાનીને બંધપૂર્વક નિર્જરા ચાલે છે. એવું કોઈ આ નિર્જરાનું સ્વરૂપ છે, નિરંતર પોતે પોતાપણે જ પરિણમતો એવો જે જ્ઞાની છે તે જદા સદાય પોતે પોતાના આત્માની સન્મુખતા ન છોડતો. ઉપાદેય અપણો પરિગ્રહ, પોતે પોતાનો પોતામાં જ પરિગ્રહપણે વર્તતો, એ પોતાનો જ પરિગ્રહ પોતામાં પોતાપણે વર્તાવતો, નિરંતર વર્તતો રહે છે, એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની થઈ ગઈ છે. જ્ઞાની થતા વેદ વિભાગ પડી જાય છે, બે એવા બે વિભાગ પડી જાય છે કે જેટલો જ્ઞાની સ્વસન્મુખ થઈને પરિણમતો હોય છે એ વિભાગ આખો જુદો પડી જાય છે. અને હજી એને પરલક્ષી રાગાદી ભાવો પણ એની વર્તમાન બહિર્લક્ષી દશામાં ચાલતા હોય છે. જ્ઞાની થયા પછી પણ વિકલ્પાત્મક ભૂમિકામાં એને અસ્થિરતાજન્ય રાગાદી ભાવોનું પરિણમન ચાલ્યા કરે છે. કારણ કે જ્યાં સુધી રાગાદી ભાવો બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, નિર્વિકલ્પ દશામાં અબુદ્ધિપૂર્વક, વિકલ્પાત્મક દશામાં બુદ્ધિપૂર્વક, અને એવી જ રાગાદીની જે સ્થિતિ વર્તમાનમાં એની પરિણતિમાં હોય છે, જે વિકલ્પાત્મક દશામાં આવે છે, તો એને જાણતો પરિણમે છે, ઈ બેયને એવી રીતે જાણે છે સુપર પ્રકાશક જ્ઞાનમાં કે વાથી વ્યાવૃત થયા કરે છે અને અહીંયા આરૂઢ થયા કરે છે, એવી કોઈ સ્થિતિમાં પરિણમતો જ્ઞાની નિરંતર પોતાના સ્વભાવમાં કેલી કરતો પરિણમતો હોય છે, એને ખરેખર સમયે 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 જ્યારથી જ્ઞાની થયો ત્યારથી નિર્જરા ચાલુ થઈ છે, અને એ નિર્જરા જ્યાં મોક્ષ સુધી થશે ત્યાં એ નિર્જરા પૂરી થઈ અને મોક્ષ લક્ષ્મીનો ઉદય થઈ જશે, એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની હોય છે. પણ જ્ઞાનીનું સ્વરૂપ આવું છે, અજ્ઞાનીનું સ્વરૂપ આવું છે, એવું માત્ર જાણવાથી છે ને કાર્ય થતું નથી. જાણે ભલે બધું, પણ જ્ઞાની જેવી રીતે જ્ઞાની થયો, અજ્ઞાનીનું જેવી રીતે અજ્ઞાન મટીને એ જ અજ્ઞાની જ્યારે પૂર્વ પર્યાયમાં અજ્ઞાન હતું એને છોડીને વર્તમાન પર્યાયમાં જ્ઞાની થઈ ગયો, એ કેવી રીતે થયો એ બહુ અગત્યની વાત છે. જ્ઞાની થયા પછી તો બધું સરળ છે. જે જ્ઞાની છે એ જ્ઞાની તો જ્ઞાનમાં જ રાચે છે, એને તો બીજો પરિગ્રહ ક્યાં છે, એને ક્યાં પરલક્ષી ભાવ છે. ખરેખર એનું જ્ઞાનપણું શ્રદ્ધાનપણું કે ચારિત્રની સ્વરૂપાચરણ ચિરતા સ્થિરતા રૂપ જેટલું પરિણમન અંતરલક્ષી વર્તે છે, જેટલી પરિણતિ નિરંતર કામ કરે છે, એમાં તો એનું જ્ઞાનીપણું જ છે, એમાં તો ક્યાંય બહિર્લક્ષી ભાવ છે જ નહીં. એટલે જ્ઞાની થઈ ગયા પછી તો બધું સરળ છે. એટલે જ્ઞાની આવી રીતે પરિણમે છે, અજ્ઞાની આવી રીતે પરિણમે છે, એ વાત બધી એમ જ છે. એ બધું જ્ઞાન કરાવે છે આ નિર્જરા અધિકારમાં. પણ તને નિર્જરા કેવી રીતે થાય, તને સંવર કેવી રીતે પ્રગટ થાય, તને આશ્રવનો અભાવ થઈને સંવરની ઉત્પત્તિ થઈને નિરંતર નિર્જરા કેવી રીતે ચાલે અને મોક્ષ કેવી રીતે ઉદય થાય, એના માટે આ ગાથાઓ આ મોક્ષ અધિકારમાં પ્રજ્ઞાછીણીની ગાથા લખવામાં આવી. કે પ્રજ્ઞાછીણી એટલે શું, આત્મા કોને કેવો, બંધ કોને કેવો, એ બેની વચ્ચેનું એક સાધન તારી પાસે ક્યુ છે અને કેવી રીતે એની ભિન્નતા કરવી, એ ભિન્નતા કરવાથી સવરની ઉત્પત્તિ થઈ નિર્જરા થઈને મોક્ષમાં તું કેવી રીતે કેલી કરતો પરિણમી જા, એની અદ્ભુત ગાથા આ 294 નંબરની મોક્ષ અધિકારની ગાથા આ આચાર્ય ભગવાને વર્ણનમાં લીધી છે. અત્યારે જેટલી ચર્ચા ચાલતી હતી એ બધી જ્ઞાનીની ચર્ચા ચાલતી હતી, અને જે જ્ઞાની નથી થયો આવી રીતે સન્મુક્તાપૂર્વક પરિણમતો નથી એ અજ્ઞાની છે. તો હવે અજ્ઞાનીએ શું કરવું, પ્રથમમાં પ્રથમ અજ્ઞાનીએ શું કરવું, પ્રથમમાં પ્રથમ એનું કાર્ય શું, એનું કર્તવ્ય શું, એ કેવી રીતે એ અજ્ઞાની મિથ્યા દર્શન છોડી અને જ્ઞાની થઈ જાય, સમ્યક દ્રષ્ટિ થઈ જાય, એની અહીંયા ભેદ જ્ઞાનની અપૂર્વ ગાથા બતાવવામાં આવે છે. ભેદ જ્ઞાનથી જ અભેદનો અનુભવ થાય છે. જ્યાં સુધી બે પદાર્થ વચ્ચેનું ભેદ જ્ઞાન જીવને ચાલતું નથી ત્યાં સુધી એ બેયના એકત્વ કરીને જ જીવ એને માયના કરે છે. આત્માને બંધ છે જુદા, આત્માને રાગ છે જુદા, જ્ઞાન અને રાગ છે જુદા, જુદા હોવા છતાં જુદા ભાસતા નથી અને એક પણ ભાસે છે. આ શરીરને આત્મા છે જુદા, આ શરીરને આત્મા છે જુદા, દરેકને ખબર છે કે આ શરીર છે ત્યાં રહી જવાનું ને જીવ નીકળી જવાનો છે અહીંથી, એ છે તો જુદા, એટલી ખબર છે, એટલો વિશ્વાસ છે, એ પ્રયોગ કરે તો પણ એને પકડાય છે કે શરીર ખરેખર જુદું જ છે. એવી જ રીતે રાગ જુદો છે, એવી જ રીતે રાગ જુદો છે, ભલે પોતાની પર્યાયમાં થતો હોય પણ પોતાની પર્યાયમાં થતો પરલક્ષી ભાવ છે માટે તે જુદો છે. કોઈ પણ ભાવ પરના લક્ષે થતો હોય એ ભાવ પોતાની સત્તામાં થતો હોવા છતાં જેના લક્ષે થતો હોય એને એનો ભાવ કહેવામાં આવે છે. પૂતગલના લક્ષે થતો ભાવ કદી ચેતન ન બની શકે અને ચેતનના લક્ષે થતો ભાવ કદી પૂતગલ ન બની શકે. એમાં રાગાદી ભાવ છે એ પૂતગલના લક્ષે થતો હોવાથી ભલે પોતાની પર્યાયમાં વર્તતો હોય પણ એ પોતાની પર્યાય બહિર્લક્ષે થતી પરિણમે છે, માટે એ રાગાદી ભાવ છે એ ખરેખર વાસ્તવિકપણે પૂતગલની સત્તા છે, મારી સત્તા નથી, એમ અહીંયા સિદ્ધ કરે છે. આખી ચર્ચા આમાં 294 ગાથામાં ઉપાડે છે, ત્રણ પ્રકારની વાત કરીને આખી ચર્ચા ઉપાડી છે આ ગાથામાં. એક કર્તાપણું સિદ્ધ કરે છે, એક કર્મપણું સિદ્ધ કરે છે, અને કર્તા કર્મપણું અનાદિનું એનું આત્મા કર્તા અને એની પર્યાયમાં ચાલતા રાગાદી ભાવ એ આત્માનું કર્મ, એટલે કે રાગ છે એ બંધનું લક્ષણ છે, જ્ઞાન છે એ ચૈતન્યનું લક્ષણ છે, એવો આત્મા અને બંધ એ બે પોતે પૃથક પૃથક હોવા છતાં આત્મા પ્રત્યેક સમયે રાગ ને કર્મ બનાવે છે, પોતે કરતા બને છે, એવી રીતે અત્યારે વર્તમાનમાં અજ્ઞાનની સ્થિતિમાં પરિણમી ગયો છે આત્મા. પરિણમવું એ આત્માની પર્યાયનો સ્વભાવ છે. કોઈ આત્માની પર્યાય પરિણમન વગરની નથી હોતી, ચાહે નિર્વિકલ્પ દશામાં હો તો પણ પરિણમન છે, વિકલ્પાત્મક દશામાં હો તો પણ પરિણમન છે. એવી પરિણમનની સ્થિતિ નિરંતર દરેક જીવની અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશામાં પણ ચાલ્યા કરે છે. હવે અહીંયા એ સિદ્ધ કરે છે કે પ્રત્યેક સમયે પોતાનો આત્મા અકર્તા છે, એવી જ્યાં સુધી દ્રષ્ટિ જીવને થતી નથી ત્યાં સુધી એ કોઈને કોઈ રાગાદી ભાવનો, વિભાવ ભાવનો, પરલક્ષી ભાવનો, બહિર્લક્ષી ભાવનો, પરાશ્રિત ભાવનો એ આત્મા કરતા બૈના કરે છે. એ પરાશ્રિત ભાવનો જ્યાં સુધી કરતા બૈના કરે છે ત્યાં સુધી ખરેખર એ આત્મા પરાશ્રિત ભાવરૂપ પરિણામ કરે છે, પરરૂપ નહીં પરાશ્રિત ભાવરૂપ પરિણમે છે. એ રાગાદી ભાવરૂપ પરિણમવું એનું અનાદિથી ચાલ્યા કરે છે, નિરંતર 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 નિરંતર, જ્યાં સુધી પૃથકતા ભાસતી નથી, જ્યાં સુધી ભિન્નતાનું ભાન થતું નથી ત્યાં સુધી એને એકમેકતા જ લાગે છે. કોઈ માટી પડી હોય ને માટી, હવે વરસાદ તો હમણાં ચાલ્યો ગયો, હવે તો વરસાદ નથી આવતો, નહીતર તો માટી પલળી જાય. હવે એ માટી, આ વરસાદ ચાલ્યો ગયો તો એ માટી પડી પડી એવી સુકાઈ જશે, એવી સુકાઈ જશે કે એ માટી માટીરૂપ હોવા છતાંય પથ્થર જેવી થઈ જશે. માટી શું? પથ્થર જેવી થઈ જશે. એ માટીમાં પાણી રહેલું છે પણ એ પાણીની ભીનાશ વરસાદ ન પડતા એવી સુકાઈ જશે કે એ પાણી છે ને પથ્થર બની જશે, એ માટી પથ્થર બની જશે, પથ્થર એવો પથ્થર બની જશે કે બે પદાર્થ હોવા છતાં બેની જુદાઈ નહીં દેખાય. એમાં એ માટી જાણે પથ્થર થઈ ગયો એમ લાગે છે. એમાં આત્માને બંધ, આત્મા ચૈતન્ય સ્વભાવી હોવા છતાં આ બંધ છે, એ રાગ સ્વભાવી હોવા છતાં એ બેની એવી એકત્વ બુદ્ધિ ચાલે છે, એટલું બધું એકત્વ ગાઢ થઈ જાય છે કે ભિન્નતા હોવા છતાં એ બિલકુલ ઓલી માટી પથ્થર જેવી થઈ ગઈ છે ને એવું એકત્વ થઈ ગયું છે. તો એવું એકત્વ થાય તો એને જુદા પડવાનું કોઈ એની પાસે સાધન હોય તો જ એ જુદું પડી શકે, નહીતર એ જુદું પડી શકે નહીં. જેમ આ માટી પથ્થર બની ગઈ, એ પાણી પડતું 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 પાણી એમાં છે પણ અત્યારે પાણી સુકાઈ ગયું છે, પથ્થર બની ગયું છે, એમ આત્માને રાગ, આત્મામાં જ્ઞાન છે પણ એ જ્ઞાન આત્મા રાગ સાથે એવી એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે, એવી એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે કે એ જ્ઞાન જુદું દેખાતું જ નથી એને. જેમ પાણી જુદું દેખાતું નથી એમ જ્ઞાન જુદું દેખાતું નથી. હવે શું થાય કે એ પથ્થર, એ પથ્થર બની ગયો છે માટીનો, હવે એમાં પાછો વરસાદ પડે ને એટલે જુદાઈ થવા માંડે. એમાં આત્માને બંધ, આત્માને રાગ, એમાં જ્યારે જ્ઞાનની પ્રજ્ઞા છીણી લાગે ને ત્યાં એ બેની જુદાઈ થવા માંડે. એવી આ સુંદર ગાથામાં એવું વર્ણન કરવામાં આવે છે, આત્મા કરતા બને છે, રાગ એનું કર્મ બની જાય છે, કરતા કર્મ કરતા કર્મ કરતા કર્મ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. હવે એ કરતા કર્મની સંધિ તોડવી કેવી રીતે? તો કે તોડવા માટે, કરતા કર્મને તોડવા માટે એની પાસે એક કરણ છે. કરણ, કરણ એટલે સાધન છે એની પાસે. એ સાધન અવરાણું નથી, એ સાધનમાં કઈ બનાવ નથી થયું બહેનો. એ જ્ઞાન સાધન ઉપયોગ લક્ષણ પ્રગટ છે દરેક જીવ પાસે. એ ઉપયોગ લક્ષણમાં જાણવું 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 એવી સત્તા ચાલુ છે નિરંતર. ઉત્પાદ રૂપે ઉપયોગ પ્રત્યેક સમયે પ્રગટ રૂપે લક્ષણ રૂપે રહેલો છે, એને સાધન કહેવામાં આવે છે, એને કરણ કહેવામાં આવે છે. એક છે ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય, આપણે કાલે લીધું હતું એ પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળો છે. એક છે રાગાદી ભાવ, બંધનું લક્ષણ એ ઔદયિક ભાવરૂપ છે, એ પરમ પરિણામિક ભાવ અને ઔદયિક ભાવ એની એવી એકત્વ બુદ્ધિ ચાલે છે. હવે એક એકત્વ બુદ્ધિ તોડવા માટે એની પાસે એક બીજો ભાવ વિદ્યમાન છે કે જે ભાવ બેને જુદા પાડી દે છે, જે ભાવ બેની પૃથકતા કરી દે છે. એવી એક સાધન રૂપી કરવત, લાકડાને જેમ કાપવું હોય, કટકા કરવા હોય તો કરવત થી કાપે, એમાં એક સાધન રૂપી કરવત, સાધન રૂપી છીણી, સાધન રૂપી જ્ઞાન એની પાસે પ્રગટ ઉત્પાદ રૂપ છે. પ્રગટ ઉત્પાદ રૂપ એક ઉપયોગ છે, પ્રગટ ઉત્પાદ રૂપ એક જ્ઞાનની ક્રિયા છે, પ્રગટ ઉત્પાદ રૂપ એક જ્ઞાનનું પરિણમન ચાલે છે પ્રત્યેક સમયે, પ્રત્યેક સમયે, પ્રત્યેક સમયે. હવે એ જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ આત્મા તરફ વળે છે કે ઔદયિક ભાવ તરફ વળે છે, બસ અહીંયા આખી ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. લક્ષણ મોજુદ છે, વળે છે એટલે વળતું વળતું કાંઈ નથી. આ જ્ઞાન તો જ્ઞાનમાં જ રહીએ છીએ, જ્ઞાન જ્ઞાયક તરફ વળ્યું ને, જ્ઞાન રાગ તરફ વળ્યું ને, એ બધી ઉપદેશમાં કહેવામાં આવે. જ્ઞાન તો જ્ઞાનમાં રહીને જ નિર્ણય કરે છે કે હું જ્ઞાયક છું કે હું રાગાદી ભાવ છું. એ ક્ષેત્ર ફરતું નથી, એનો ભાવ ફરતો નથી, એનો કાળ ફરતો નથી, પણ જે ભાવ જે સમયે હોય છે એ ભાવ બીજે સમયે પરિણમિત થયા કરે છે, પરિણમિત થયા કરે છે, પરિણમિત થયા કરે છે, ફૈરા કરે છે. એટલે એમાં યા તો એને જ્ઞાયકનો અભિપ્રાય ચાલે છે જ્ઞાનમાં, યા તો એને રાગાદી ભાવનો અભિપ્રાય ચાલે છે જ્ઞાનમાં. અભિપ્રાય શ્રદ્ધાનું લક્ષણ કહેવામાં આવે છે, પણ જ્ઞાનમાં પણ એક એવી અભિપ્રાયની સ્થિતિ ચાલુ થાય છે, એક જ્ઞાનની પ્રતીત હોય છે, એક શ્રદ્ધા પ્રતીતિ રૂપ છે અને એક જ્ઞાન પ્રતીતિ, જ્ઞાનમાં એક પ્રતીતિ બને છે. એવી આ જ્ઞાનની પ્રતીત જ્યારે બનવા માંડે છે ત્યારે એ બેયની જુદાઈ એને ખ્યાલમાં આવવા માંડે છે, ઓહો આ ચૈતન્ય લક્ષણ તો મારું છે અને આ રાગાદી લક્ષણ તો એ તો ઔદયિક ભાવ છે, બંધનું લક્ષણ છે. એવી જુદાઈ માટે, એવી જુદાઈ કરી અને ભાગલા પાડી અને જે જીવ પોતાના સ્વભાવ સન્મુખ થાય છે એ ખરેખર બેયની જુદાઈ કરીને સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, એ આ ગાથામાં આ વર્ણન કરવામાં આવે છે. આખી ગાથા બહુ સુંદર છે, ટૂંકસાર આટલો છે, એનો વિસ્તાર ઘણો છે, એવી સુંદર ગાથા છે. આપણે ગાથા જરા સાથે બોલશું બધા લોકો. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણી છે દાય છે પ્રજ્ઞા છીણી થકી છે દતા બંને જુદા પડી જાય છે. જોવો શું કહે છે કે જીવ અને બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે. બેના લક્ષણ જુદા જુદા છે, જીવનું લક્ષણ જુદું છે, બંધનું લક્ષણ જુદું છે. જેના લક્ષણ જુદા એના ભાવ જુદા, જેના ભાવ જુદા એના ક્ષેત્ર જુદા, જેના ક્ષેત્ર જુદા એ વસ્તુ જુદી. એને એકબીજાને બિલકુલ સંબંધ હોઈ શકે જ નહીં. જો તમે સંબંધ બાંધો એકબીજા સાથે તો એનો મતલબ એમ થયો કે પોતાની વસ્તુને પર વસ્તુને એકરૂપ કરી નાખી. તો બેના લક્ષણની ભિન્નતા ન રહીએ, લક્ષણની ભિન્નતા જ્યારે ન રહીએ તો લક્ષની ભિન્નતા ન રહીએ. લક્ષની ભિન્નતા જો ન રહીએ તો ખરેખર બેની જુદાઈ ખરેખર કોઈને ખ્યાલમાં જ ન આવી શકે. કારણ કે અહીંયા કહે છે કે જીવ અને બંધ એ બેના નિયત નિજની જ લક્ષણ, પોતપોતાના લક્ષણ છે, આગવા લક્ષણ છે, સ્વતંત્ર લક્ષણ છે પોતપોતાના. જીવનું લક્ષણ ચૈતન્ય જ્ઞાન છે, બંધનું લક્ષણ રાગાદી ભાવ છે, ઔદયિક ભાવ છે, અહીંયા પરમ પરિણામિક ભાવ છે. એવી કોઈ બેની નિયત નિયત જુદી જુદી નિજ નિજ લક્ષણવાળી બેની સત્તા છે અને એ બે સત્તા પોતાના આખા પ્રમાણના દ્રવ્યમાં રહેલી છે. પ્રમાણના દ્રવ્યની બહાર કાંઈ નથી, પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્યગુણ પર્યાયમાં જ આ સત્તાઓ રહેલી છે. એમાં ને એમાં જ એ ભેદ જ્ઞાન કરી અને અભેદ તરફ જઈ શકે છે. બહાર સાથે બિલકુલ સંબંધ નથી. બહાર સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કર્મ સાથે પણ કહેવામાં આવે છે એ તો જ્યારે અહીંયા રાગાદીનું પરિણમન થાય ત્યારે કોઈ નિમિત્ત કોણ હતું ઈ જો એને એવો અંદરમાં પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો બહારમાં નિમિત્ત કર્મનો ઉદય છે એમ બતાવવાનો વ્યવહાર કરવામાં આવે છે. બાકી તો સ્વતંત્રપણે ષટકારકથી બધું પરિણમન પોતાની પર્યાયમાં ચાલ્યા કરે છે. તો આવી એક બે સત્તા પોતાના નિજની જ લક્ષણ કરી અને બે સત્તા જુદી જુદી પૃથક પૃથક છે એમ પેલા તો એની માન્યતામાં એને પેલામાં પેલા આ વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ વિકલ્પાત્મક દશામાં હોય પણ ખરો કે ભાઈ બંધ તો જુદો હોય ને ચેતના લક્ષણ તો જુદું હોય આત્માનું, પણ ઈ બેયનું એવું વિકલ્પાત્મક દશામાં જુદાય ખ્યાલમાં હોવા છતાં કેમ જુદા ભાસતા નથી ઈ પ્રશ્ન કરે છે. છે જુદા, વિકલ્પાત્મક દશામાં ખ્યાલ પણ છે જે ગુરુદેવને રોજ સાંભળતા હોય નિરંતર સાંભળતા હોય એમ તો કેટલું બધું ગુરુદેવે સ્પષ્ટ કર્યું હોય, વર્ષોથી સાંભળતા હોય લોકો તો ખબર હોય એને કે ભાઈ તો બંધનું લક્ષણ થોડું કાંઈ ચેતનના લક્ષણ આરે મળતું હોય, જુદું જ હોય. બંધ જુદો અને ચેતના જુદી, જીવ જુદો બંધ જુદો, બેના લક્ષણ જુદા જુદા જ હોય. લક્ષણ એક ન હોય તો કોઈ દિવસ બંધથી કોઈ છૂટી જ ન શકે, લક્ષણ જુદા જ હોય. પણ એ જુદા એવો વિકલ્પાત્મક દશામાં ખ્યાલ હોવા છતાં એની એકત્વ બુદ્ધિ જે ચાલે છે એ એકત્વ બુદ્ધિ તૂટતી નથી. અહીંયા ભેગા નથી થઈ ગયા કાંઈ, તો જુદા જ છે પણ એકત્વ બુદ્ધિ તૂટતી નથી. કોઈ પણ પ્રકારનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રાગ આવી જાય, વિભાવ ચાલુ થઈ જાય તો એમાં હર્ષિત થઈ જાય છે જીવ, કારણ કે એને પોતાનો માને છે. એક વાત. બીજી વાત કે રાગને દૂર કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. પેલા શું છે કે આવો રાગ આવી જાય ને તો એને પોતાનો માયના કરે છે, એટલે એ મોટું મિથ્યાત્વ છે. પછી રાગને દૂર કરવાનો પ્રયત્ન કરે છે કે હવે રાગ ન જોઈ મારે, રાગ તો મારો નથી એટલે રાગની મારે જરૂર નથી, રાગ જોઈ નહીં. રાગને દૂર ખસેડવાનો પ્રયત્ન, સમજો જરા, રાગને દૂર ખસેડવાનો જે પ્રયત્ન કરે છે એ નિયમથી રાગને પોતાનો માને છે. રાગને દૂર ખસેડવાનો પ્રયત્ન કરનાર છે એ શા માટે દૂર ખસેડવાનો પ્રયત્ન કરે? કારણ કે પોતાનો માને છે. જે વસ્તુ છે નહીં પોતાની અને એને દૂર કરવાનો પ્રયત્ન, એ ન જોઈ એવો પ્રયત્ન, રાગ ચાલ્યો જાય એવો પ્રયત્ન, એનું નામ છે ને ખરેખર રાગનું મારાપણું ચાલુ છે એને. આ સૂક્ષ્મ ભેદજ્ઞાન છે, આ ન પકડાય એવું ભેદજ્ઞાન છે, આ પ્રયોગ કરે ત્યારે પકડાય એવું ભેદજ્ઞાન છે. આજ આજ વૃત્તિમાં ચાલે જીવની, કારણ કે રાગ બંધનું કારણ છે અને આત્મા ચેતના લક્ષણ છે. તો હવે બંધનું કારણ જે બંધ થતો હોય જેનાથી એ ભાવ મારે નથી જોતો એટલે હું એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. તો કે જે ભાવથી બંધ થાય, જે ભાવ બંધરૂપ પરિણમતો હોય એ ભાવ તારો જો ચૈતન્ય ભાવ તું માન તો એ ભાવ તારો હોય કેવી રીતે? અને તારાથી જુદો છે એમ બતાવે છે તો પછી જુદો છે એને જુદો પાડવાનો પ્રયત્ન કરવાનું મિથ્યાત્વ શા માટે તું કરસ? જુદો પાડવાનો પ્રયત્ન કરસ એનો અર્થ કે તું તારો માનીને બેઠો છો એને, તે એને તારી સત્તા જ માની છે. આખી રમત માન્યતા ઉપર છે. એની માન્યતા ક્યાં કામ કરે છે? એની અભિપ્રાયમાં માનવું ક્યાં ચાલે છે? એ માનવું જે ચાલતું હોય છે ને એ એકત્વ બુદ્ધિરૂપ માનવું ચાલતું હોય તો ત્યાં અહીંયા આ સાધનની પ્રજ્ઞા છીણી મારવાનું કહે છે. ત્યાં પ્રહાર કર, તેને પ્રહાર કરીશ તો તારી એકત્વ બુદ્ધિ તૂટશે. ઓલું તો જુદું જ છે, એને કઈ જુદા પાડવાનું નથી. જુદા હોય એને શું જુદા પાડવા? જુદા હોય એને શું જુદા પાડવાના હોય? જે જુદા જ છે, જે એક થયા જ નથી, જે કદી એક થવાના જ નથી. પણ અહીંયા કહે કે નિયત લક્ષણે નિજની લક્ષણે હોવા છતાં પ્રજ્ઞા છીણી મારતા બંને જુદા પડી જાય છે. બંને જુદા પડી જાય છે એનો અર્થ કે પોતે એક માયના છે એવી માન્યતા ઉપર પ્રજ્ઞા છીણી મારે છે એટલે માન્યતા ફરી જાય છે. એનો અર્થ જુદા પાડ્યા. જુદા પાડવાના નથી કોઈ, જુદા તો છે જ ભાઈ. राग ने ज्ञान कदी एक थाय, बंध ने जीव कदी एक थाय, जे अबंध स्वभावी आत्मा अने जे बंध स्वभावी राग ई बने एक थई जाय, कदी एक थई गया होय तो पछी कदी जुदा पड़ी सके, इनी मान्यतामां एक थई गया छे, एक छे नहीं। आ जेटला उपदेशो आवे छे एमां बधायमां पोतानी मान्यता ज्यां पलटाई छे ने त्यां बधुं पृथक पृथक देखावा मांडे छे, बधुं पलटाई जाय छे, बधुं जुदुं पड़ी जाय छे, एकदम जुदाई भासवा मांडे छे। एवी स्थिति अहींया आ बतावा मांगे छे। एटले पहेलामां पहेला एम विचार करवो के पहेलामां पहेला राग ने स्थापवो नहीं पोतामां, કે ભાઈ હું તો રાગી છું, હું તો મિથ્યા દ્રષ્ટિ છું, હું તો અજ્ઞાની છું, હું તો મોહી રાગી દ્વેષી છું, તો કે એ પર્યાય અપેક્ષા એ બધું છે, એનો કોઈ નિષેધ નથી। એ તારી વર્તમાન એક સમયની પર્યાયમાં બહિર્લક્ષી ભાવ ચાલે છે ત્યાં સુધી તું અજ્ઞાની રાગી દ્વેષી મોહી મિથ્યા દ્રષ્ટિ છો, પણ એ કોને ખબર નથી એવું છે? એ કયા જીવને ખબર નથી કે મારી પર્યાયમાં રાગ ચાલે છે? કયા જીવને ખબર નથી કે હું મને મિથ્યા દર્શન ચાલે છે? કોણ ગુરુદેવને સાંભળનારો શિષ્ય એવો છે કે જેને ખબર નથી કે મોહી રાગી દ્વેષી અજ્ઞાન ભાવ મારા પર્યાયમાં નથી ચાલતો? એમ તો એને યાદ કરવાથી છૂટશે? એને યાદ કરવાથી એનાથી જુદો પડી શકીશ તું? એનું રટણ કરવાથી તને એનાથી જુદાઈ ભાસશે કે એના તરફ લક્ષ થશે? એ તો એક સ્થિતિનું જ્ઞાન કરાવે છે કે આવી સ્થિતિ અજ્ઞાનીની અજ્ઞાન દશામાં વર્તે છે, તો એ તો તને ખબર પડી ગઈ। હવે તારી મૂળ વસ્તુ છે ત્યાં તારે વિચાર કરવાનો છે। ઓલી વસ્તુનું જ્ઞાન તને છે, કોઈ અજ્ઞાની એમ ન કે હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છું, કોઈ ન કે અજ્ઞાની, એ તો એને ખબર છે। તો હવે ખબર છે એને વારંવાર ઘૂંટાવવાની નથી, જે ખબર નથી એને ઘૂંટવાની છે, એને પાકી કરવાની છે। અજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય છે? પોતાના સ્વભાવનું રટણ નથી કર્યું, ઘૂંટણ નથી કર્યું, એને ઓળખો નથી, એને જાણ્યો નથી, એમાં અહમ નથી કર્યું, માટે અજ્ઞાનની ઉત્પત્તિ થયા કરે છે। ત્યાં જ્યાં ચાલ્યો જાય છે ત્યાં ઓલું ઉત્પન્ન જ નથી થતું, એનું નામ જ એને ટાયડો એમ કહેવામાં આવે છે। તો એવી કોઈ સ્થિતિ છે એટલે આ વસ્તુ તો છે, બંધ તો છે, રાગ તો છે, પર્યાયમાં બહિર્લક્ષે વર્તતો છે, બધું એ પરિણામની સ્થિતિમાં મોજૂદ છે, એનો કોઈ નિષેધ ન કરી શકે। પણ એ છે ત્યારે ભગવાન આત્મા સુરક્ષિત છે, એ છે ત્યારે આત્મામાં કાંઈ થયું નથી, એ છે ત્યારે એનું જ્ઞાન લક્ષણ મોજૂદ છે, એ છે ત્યારે એના જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એ છે ત્યારે એનો એક પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ લક્ષણ વાળો ઉપયોગ પ્રગટરૂપ છે। એવું એક દ્રવ્યનું લક્ષણ પરમ પારિણામિક ભાવ, ત્રિકાળ ભાવ, શાશ્વત ભાવ, એકરૂપ ભાવ, અને એમાંથી ઉત્પન્ન થતી એક ઉત્પાદરૂપ જ્ઞાનની અવસ્થા, જ્ઞાનનો ઉત્પાદ, એ જ્ઞાનનો ઉત્પાદ પણ કોઈ સાથે ભળેલો નથી, કોઈ સાથે મળેલો નથી, કોઈની અપેક્ષા વગરનો નિરપેક્ષ છે, એટલે એને પણ ક્ષયોપસમ ભાવ જ્ઞાનનો કહેતા પહેલા એ ઉપયોગ લક્ષણ છે, એ ઉપયોગ લક્ષણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે। પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એ ઉપયોગ લક્ષણ છે, અને લક્ષ ત્રિકાળી દ્રવ્ય છે, એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એને અહીંયા સાધન કહે છે, એને અહીંયા પ્રજ્ઞા છીણી કહે છે, એને અહીંયા જ્ઞાનનું પરિણમન કહે છે, એને અહીંયા કરણ કહે છે। એક ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ લક્ષણ, શુદ્ધ તત્વ, નિજ ચૈતન્ય તત્વ, એ તો કુટસ્થ ધ્રુવ, એકરૂપ અખંડ નિત્ય ભાવ છે। એમાંથી પ્રત્યેક સમયે પ્રગટ શું થાય કે એમાં જેવું હોય એ પ્રગટ થાય, તો એમાંથી જે જ્ઞાન ઉત્પન્ન થયું, તો એ જ્ઞાન કેવું ઉત્પન્ન થયું? તો કે એ જ્ઞાન એમાં જેવું જ્ઞાન હતું એવું જ જ્ઞાનનો ઉત્પાદ પ્રત્યેક સમયે પોતાની પર્યાયમાં ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે। તો ઓલો પરમ પારિણામિક ભાવ છે ત્રિકાળી દ્રવ્ય, આ ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે, એને કરણ કીધું અહીંયા, એને સાધન કીધું, એને પ્રજ્ઞા છીણી કીધી। એ ઉપયોગ લક્ષણ કેવું છે? તો કે એ ઉપયોગ લક્ષણ નિરપેક્ષ છે। તો કે એ ઉપયોગ લક્ષણ નિરપેક્ષ છે, એ કેવી રીતે નિરપેક્ષ છે? તો કે એ ઉપયોગ લક્ષણ અંદરથી આવ્યું છે, એને ખરેખર કોઈનો સંગ નથી થયો, એટલે એ ઉપયોગ લક્ષણ પણ નિરપેક્ષ છે। તો એ નિરપેક્ષ છે એ કેવું છે? તો કે એ ઉત્પાદરૂપ છે, એટલે એ પર્યાય છે। પછી પર્યાર્થિક નહીં કીધી એને, તો કે એ અંશ છે માટે નહીં છે, અને પારિણામિક ભાવ છે એટલે નિરપેક્ષ છે. તો એ ઉપયોગ લક્ષણનું નામ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. એ ક્ષયો સંભાવ બન્યો નથી હજી, એ મતિશ્રુત હજી બન્યું નથી. મતિશ્રુતનો ઉપયોગ તો જાણવાની અપેક્ષા એનું નામ પડે છે. મતિ જ્ઞાન આટલું જાણે, શ્રુત જ્ઞાન આવું જાણે, ત્યારે એનું નામ મતિશ્રુત પડે છે. આ તો ઉપયોગ લક્ષણ છે, આ તો સદાય આત્મા સાથે રહેતું લક્ષણ છે, સદાય આત્મા સાથે કથનચિત અભિન્ન રહેતું લક્ષણ છે. એવું લક્ષણ છે એ પણ નિરપેક્ષ છે. ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ, લક્ષણ પણ નિરપેક્ષ. લક્ષ લક્ષણ એવી સ્થિતિ અનાદિ અનંત ચાલે છે, બધું નીકળી જાય છે. લક્ષ લક્ષણ અનાદિ અનંત રહી જાય છે. મતિ શ્રુત અવધિ મન પર્ય કેવળ બધું નીકળી જાય છે અને લક્ષ લક્ષણ રહી જાય છે. જેટલી પાંચ જ્ઞાનના ભેદો કે જેટલી ચારિત્રની પર્યાયો, જેટલી શ્રદ્ધાની પર્યાયો, એ જેટલું બધું છે એ બધું કર્મ કર્મ સાપેક્ષ છે. શ્રદ્ધાની પર્યાયમાં તમે ઔપસમિક સમ્યક દર્શન લ્યો, ક્ષયોપસમિક સમ્યક દર્શન લ્યો, ક્ષાયિક સમ્યક દર્શન લ્યો, ત્રણ પ્રકાર પડે શ્રદ્ધામાં. જ્ઞાનમાં તમે ક્ષયોપસમ જ્ઞાન લ્યો કે ક્ષાયિક જ્ઞાન લ્યો, બે પ્રકાર પડે. ચારિત્રમાં તમે સ્વરૂપાચરણ ચારિત્ર લ્યો, સંયમરૂપ ચારિત્ર લ્યો, યથાખ્યાત ચારિત્ર લ્યો, અવ્યાબાદ ચારિત્ર લ્યો, ચાર પ્રકાર પડે. આ બધા પ્રકારો શ્રદ્ધાના સમ્યકના ત્રણ પ્રકાર, જ્ઞાનના સમ્યકતાના બે પ્રકાર, ચારિત્રની સમ્યકતાના ચાર પ્રકાર, એ ટોટલી બધા પ્રકારો ક્યાંક ને ક્યાંક અપેક્ષિત ભાવ છે. કેવા અપેક્ષિત ભાવ છે કે કાં તો નિમિત્તના અનુદયની અપેક્ષા છે, નિમિત્તના અભાવની અપેક્ષા રાખે છે અને સ્વભાવની સન્મુખતાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષિત ભાવોથી નિરપેક્ષ એવું લક્ષણ ઉપયોગ છે અને એ ઉપયોગમાં ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ ખરેખર વસ્તુની સ્થિતિ છે. એવું એક સ્વરૂપ બચી ગયું છે, એવો ભગવાન આત્મા બચી ગયો છે, એવું એનું એક લક્ષણ બચી ગયું છે. એ લક્ષણની અભિન્નતા કથનચિત રહેલી છે. એ જેને ખ્યાલમાં આવે છે એ ખરેખર રાગ હોવા છતાં રાગથી જુદો થઈ જાય છે. એને ખ્યાલ આવી જાય છે, ઓહો હો હો, આ મારું સાધન તો મારી પાસે હોય, મારું સાધન તો મારા આત્માથી અભિન્ન હોય, મારું સાધન ક્યાંય બીજે ન હોય, મારું સાધન ક્યાંય ભેદરૂપ ન હોય, ભિન્નરૂપ ન હોય, મારું સાધન મારા આત્માથી અભિન્નરૂપ હોય, એને જ મારું સાધન કહેવાય, એને જ મારું કરણ કહેવાય, એને જ ઉપયોગવાનનું ઉપયોગ લક્ષણ કહેવાય. એમ જેને ખ્યાલમાં આવી જાય પોતાના આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એવો જેને ખ્યાલ આવી જાય એ નિયમથી ઔદયિક ભાવ, રાગાદી ભાવ, બંધના ભાવથી જુદો ને જુદો વૈરતા કરે. હજી તો વિકલ્પાત્મક દશામાં આવી સમજણ થાય છે ને ત્યાં એને ખરેખર જુદાપણાનું ભાન થવા માંડે છે. વિકલ્પાત્મક દશામાં આવી સમજણ થતા એને જુદાઈ ભાસવા માંડે છે. ઓહો, આ રાગ છે એ તો એકદમ પૃથક છે. આ રાગ છે ને રાગ, જો આ એક આત્મા છે, આત્મા હે, આ આત્મા છે, આમાંથી ઉત્પાદ થયો ને, તો આવી રીતે આમ થાય. રાગ ગયો આમ પર તરફ, આ જ્ઞાન ગયો આમ સ્વ તરફ. આવી સ્થિતિ ચાલ્યા કરે છે પ્રત્યેક સમયે. પ્રત્યેક સમયે અનંત ગુણની અનંત પર્યાય ઉત્પન્ન થાય છે. એમાં એક જ્ઞાનની છે અને એક ચારિત્રની વિપરીત પર્યાય રાગાદી ભાવરૂપ છે. તો એ પ્રત્યેક સમયે જ્ઞાન લક્ષણ કોનું છે? એ રાગનું લક્ષણ નથી, એ પરનું લક્ષણ નથી, આત્માનું લક્ષણ છે. તો એ લક્ષણ આત્માને છોડે નહીં. જે લક્ષણ હોય એ લક્ષણ કદી આત્માને ન છોડે, અને જો એ લક્ષણ આત્માને છોડી દે તો એને આત્માનું લક્ષણ ન કહેવાય. રાગ આત્માનું લક્ષણ નથી, માટે એ આત્મા સાથે અભિન્ન કદી થતું નથી. એ જુદું વર્તા કરે છે. આમ એ રાગ આમ વર્તે છે, જ્ઞાન આમ વર્તે છે. જ્ઞાયક અહીંયા છે, પર પદાર્થ અહીંયા છે. રાગ આમ જાય છે, જ્ઞાન આમ જાય છે. આવી સ્થિતિ પ્રત્યેક સમયે ઉત્પાદ થતા ચાલે છે, પ્રત્યેક સમયે ઉત્પાદ થતા ચાલે છે. જો આવી સ્થિતિ ન ચાલતી હોય તો કોઈ જીવને કદી અનુભવ ન થાય, કોઈ જીવ સમ્યકતાને પામી ન શકે. જ્ઞાન એને એમ થાય કે જ્ઞાન તો રાગ તરફ વહી ગયું છે, જ્ઞાન પર તરફ ચાલ્યું ગયું છે, જ્ઞાનમાં પર પદાર્થનું લક્ષ થયા કરે છે, એટલે અહીંયા જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે, એટલે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ જાય છે. કે ભાઈ એ જે કહેવામાં આવે છે એ પણ વાત છે, નથી એવું નથી, પણ એ થાય છે કેવી રીતે એ સમજવાની જરૂર છે. એ નથી એવું નથી, કોઈ એમ કે અજ્ઞાન થતું જ નથી તો એ જૈન દર્શનની બહાર છે, અને કોઈ એમ કે અજ્ઞાન થાય છે એ જ મારું સ્વરૂપ છે તો એ જૈન દર્શનની બહાર છે. બે વસ્તુ એક જ જગ્યાએ થાય છે, જગ્યા એક છે. બધી સ્થિતિ જ્ઞાનથી નક્કી થાય છે, જ્ઞાનના ઉપયોગથી કયો, જ્ઞાનની પર્યાયથી કયો, કે આત્માના લક્ષણ જ્ઞાનથી કયો, બધું આખી ભૂમિકા નિર્ણયની અહીંયા નક્કી થાય છે. જે આ એનું જ્ઞાનના ઉપયોગની જે ઉત્પાદરૂપ સ્થિતિ છે અહીંયા ઉભો રહીને વિચાર કરે છે ને, એ ખરેખર પ્રથકતા એને નિયમથી ભાસે છે, એને ખબર પડી જાય છે. હવે એ જ્ઞાનમાં એ કેવી રીતે થાય છે, તો કે એક જ જ્ઞાન છે એ જ્ઞાન કદી રાગ રૂપ નથી થતું, બિલકુલ થતું નથી. અચ્છા, રાગ રૂપ તો નથી થતું, રાગની સન્મુખ પણ નથી થતું, રાગ રૂપ તો નથી થતું. આ જ્ઞાનની પર્યાયની ચર્ચા ચાલે છે, એક સમયના અંશની ચર્ચા ચાલે છે, એક સમયના ઉત્પાદની ચર્ચા ચાલે છે. ઉત્પાદમાં જે બે ભાવ છે એમાંથી એક ભાવ કયો છે અને બીજો ભાવ કયો છે એની ચર્ચા ચાલે છે. ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું છે, એ તો સુરક્ષિત છે, એ તો કુટસ્થ છે, ધ્રુવ છે, એ તો આશ્રયભૂત તત્વ છે, અપરિણામી તત્વ છે. એનો આશ્રય લેતા અહીંયા સુખની ઉત્પત્તિ થાય છે. દરેક જીવ સુખને ઈચ્છે છે, એ સુખ માટે તો આવે છે જૈન દર્શનમાં, દુઃખ દૂર કરવા માટે અને સુખની પ્રાપ્તિ માટે આવે છે. જ્ઞાનનો ક્ષયોપશમ વધારવા નથી આવતો કોઈ, અને જ્ઞાનનો ક્ષયોપશમ વધારવા વાળાને સુખની પ્રાપ્તિ થતી નથી. ખાલી જાણપણું જ કર્યા કરે, અહીંયા આમ છે, 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 એમ એનું કઈ કામ નથી. આમાં સુખનો પીપાસુ હોય કે મારે હમણાં ને હમણાં સુખ પીવું છે, મારે અંદર મારી અતિન્દ્રિય આનંદનો મને ઘૂંટડો કેવી રીતે અંદરથી આવી જાય, ચૈતન્ય રસ કેવી રીતે બહાર પ્રગટ થઈ જાય, એવી સુખની પીપાસા જેને હોય, અને જેને સંસારમાં દુઃખ લાગ્યું હોય, એ દુઃખથી વિરક્ત થવા માંગતો હોય, ખરેખર એ ખરેખર જીવ જૈન દર્શનમાં પ્રવેશે છે. અને એ જૈન દર્શનમાં પ્રવેશે છે અને શોધખોળ કરતા 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 ગુરુદેવને શોધી લે છે, શોધીને અહીંયા આવી જાય છે. અહીંયા મને સુખ કેમ મળશે, ને આ વિધિ અહીંથી જ મળશે, એની સિવાય ક્યાંયથી નહીં મળે, એમ કરતા કરતા એ આવી જાય છે. ને અહીંયા આવ્યા પછી એ વિચારધારા એની કયા પ્રકારે ચાલે છે, દરેક જીવ ગુરુદેવને સાંભળે છે, દરેક જીવને ગુરુદેવનું બહુમાન છે, દરેક જીવ સમજે છે કે આ તીર્થંકર વત દેશના છૂટી રહી છે અને આ ધર્મપિતાથી જ મારું કલ્યાણ થશે એમ એને ખબર છે. છતાંય સાંભળે, બધું વાંચે, બધું વિચાર કરે, પણ પ્રયોગ એને ચડતો, પ્રયોગથી જ ખરેખર કાર્યસિદ્ધિ થાય છે. ખાલી વાંચવાથી ને સાંભળવાથી કાર્યસિદ્ધિ નથી થતી. દરેક જીવ ગુરુદેવને સાંભળે, એક કલાક, બે કલાક સાંભળે, પછી એક કલાકના પ્રવચન ઉપર 3-4 કલાક વિચાર ચાલે ને, ત્યારે તો એ પ્રવચનમાંથી થોડુંક સમજાય છે. આ કોઈ સામાન્ય વાત નથી પૂજ્ય ગુરુદેવશ્રીજી. એક એક ન્યાય, એક એક વસ્તુ, એક એકનું સ્પષ્ટીકરણ, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્પષ્ટીકરણ કરે, નિશ્ચય વ્યવહારનું સ્પષ્ટીકરણ કરે, ઉપાદાન નિમિત્તનું સ્પષ્ટીકરણ કરે, યોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે, ક્રમબદ્ધનું સ્પષ્ટીકરણ કરે, સ્વદ્રવ્ય પરદ્રવ્યનું સ્પષ્ટીકરણ કરે, ક્યાં ક્યાં તારી અટક થાય છે એ બધા સ્થાનો પૂજ્ય ગુરુદેવ શ્રી અટકવાના સાધન અનંત છે, ત્યાંથી બતાવીને અહીંયાથી છોડાવરાવે છે. એવી કોઈ સ્થિતિમાં જીવ ઉભો છે ત્યારે એને આ ગાથા હાથમાં આવે છે, ત્યારે એને કહે છે કે ભાઈ તારું લક્ષણ છે ને એ તારી પાસે છે, અને તારું લક્ષ એ તારી પાસે છે, આ બે વસ્તુ તારા હાથમાં છે. એનાથી બહાર રાગ કેવો થશે, કોના નિમિત્તે કેટલો રાગ થશે, એ કાંઈ તારા હાથમાં નથી. ખરેખર તારા હાથમાં કેવી વસ્તુ હોય કે જે તારી હોય કાયમ, જે કદી જુદી ન પડતી હોય, જે કદી ક્યાંય જવાની ન હોય, જે કદી નાશ ન થવાની હોય, એ તારી વસ્તુ કહેવાય. એવી બે વસ્તુ તારી પાસે છે, એક તો ત્રિકાળી દ્રવ્ય છે જ, એ તો શાશ્વત પરંપરિણામિક ભાવ લક્ષણ વાળું સત્વ છે, એ તો નિત્ય વસ્તુ છે, ધ્રુવ વસ્તુ છે, ઉપાદેયભૂત તત્વ, દ્રષ્ટિનો વિષય છે. પણ એમાંથી એક જે ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે, એ ઉપયોગ લક્ષણ પણ અનાદિ અનંત છે. પ્રત્યેક સમયે એક સરખો ઉપયોગ પ્રગટ થાય છે અંદરથી. એ ઉપયોગ પ્રગટ થતા વેત જાણવાની અપેક્ષા એનું નામ મતિશ્રુત પડે છે. એને એમ કહેવાય છે કે આ જીવ અત્યારે જીવ પાસે મતિશ્રુત જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાન છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ 140 નંબરનો કળશ લીધો, હમણાં તમારે ચાલ્યો હશે અહીંયા, હમણાં ચાલ્યો ને આ 144 ચાલે છે ને, અચિંત્ય શક્તિ સ્વયંભૂ દેવ, એના પહેલા 140મો કળશ આવ્યો. એ 140માં કળશમાં 204મી ગાથાનો કળશ છે, 204 ગાથાનો. એમાં કળશ ટીકાકારે એટલું બધું વિવરણ કર્યું છે, એટલું બધું વિવરણ કર્યું છે, એટલું બધું સુંદર વિવરણ કર્યું છે, સાંભળવા જેવા પ્રવચન છે, ગુરુદેવના દિવાળી ઉપરના પ્રવચન છે. એમાં એક બહુ અગત્યની વાત આવી છે, એ મારે કેવી છે એટલે હું આ આધાર આપું છું. આધાર આપું ને એ જોજો તમે, તો તમને એનો મહિમા આવશે. ખાલી આ સાંભળવા માટેના નથી આધાર, એ ખોલીને વાંચજો કે આમાં ગુરુદેવ શું કહે છે આપણને, ખરેખર ક્યાં લઈ જવા માંગે છે, આપણી નજર કેમ પડતી નથી અહીંયા. નજર ગુરુદેવની વાત હોય મુખ્ય અહીંયા પડે નહીં ને, એટલે એ ફાંફા મારે જ બિચારો, એને પકડાતી નથી વસ્તુ કે કેમ આ મારું કલ્યાણ થાય. એમ આ બધું કલ્યાણનો માર્ગ પૂરો બતાવી ગયા છે. તો 140 કળશ જે આવ્યો કળશ ટીકાનો, એમાં રાજમલજી સાહેબે, એમાં એવી વાત આવે છે કે જ્ઞાનના ભેદો છે એ જૂઠા છે. શું? જ્ઞાનના ભેદો જૂઠા છે. તો કે કયા જ્ઞાનના ભેદો? તો કે મતિ, શ્રુત, અવધિ, મનપર્ય. કેવળ જ્ઞાન બોલતા તો તકલીફ થઈ જાય. તો કે અહીંયા પાંચેય ભેદને જૂઠા કીધા છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્ય ને કેવળ જૂઠા એમ લખે શબ્દ રાજબલજી સાહેબ. અસત્યાર્થ ને અભૂતાર્થ આચાર્ય ભગવાન લખે, નાનકડો સાધક એને જૂઠા કીએ. કે જૂઠામાં સંસારી જીવ સમજી જાય, અસત્યાર્થ ને અભૂતાર્થમાં જલ્દી સમજે નહીં, એટલે જૂઠા જૂઠા કીધા કરે. વ્યવહાર ને જૂઠો કીએ કાયમ, એવા પાંચેય ભેદ ને જૂઠા કીધા એમ. તો પ્રશ્નકાર ગુરુદેવને સભામાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ જૂઠા એટલે શું? પાંચ ભેદ જૂઠા, તો પાંચ ભેદ સિવાય અમારી પાસે તો કઈ છે નહીં જ્ઞાનના, તો એને તમે જૂઠા કહેશો તો જ્ઞાન જ નહીં રહે. તો ગુરુદેવને પ્રશ્ન કર્યો, તો ગુરુદેવ કે એ પાંચેય જૂઠા છે. તો ગુરુદેવને કહે કે પણ આ ક્ષયોપશમ જ્ઞાન તો અત્યારે ચાલુ છે ને? તો કે ના ના, એ ભેદ જૂઠો છે. કે તો કે પણ આ અત્યારે મતિશ્રુત જ્ઞાન વર્તે છે ને, એ મતિશ્રુત જ્ઞાન હમણાં ભાવશ્રુત રૂપ પરિણમવાનું છે ને? તો કે એ ભેદો જૂઠા છે. તો કે હવે આટલું બધું તમે જૂઠું જૂઠું કયો છો, તો હવે સાચું શું એ તો કહી દો. આ શું તો પ્રશ્ન કરે છો, વાંચજો તમે. એમ કહે છે કે આ જૂઠું જૂઠું તમે કીધા કરો છો, તો હવે સાચું તો અમને કહી દો, એટલે અમને ખબર પડે, અમારી આંખ ઉગડી જાય. અમે તો આ મતિશ્રુત અવધિ મન પર કેવળ જ્ઞાનના પાંચ ભેદમાં અત્યારે અમારી પાસે મતિશ્રુત છે, તો અમને તો એમ જ છે, અમારી પાસે મતિશ્રુતનો ઉપયોગ છે અને એને શ્વસન મુક્ત કરતા અમારું આત્મજ્ઞાન થઈ જશે. અમે તો એ રીતે વિચાર કરીને પરિણમી છીએ. અધિકાંશ જીવોની એ જ સ્થિતિ છે. તો ગુરુદેવ કહે કે એ મતિશ્રુત નામ પડ્યું છે ને, એ તો જાણવાની અપેક્ષાએ પડ્યા છે નામ. મતિજ્ઞાન, પાંચ ઇન્દ્રિયનો વેપાર ચાલતો હોય એને જાણે તો મતિજ્ઞાન કહેવાય. હે, આત્મ સંબંધીના વિકલ્પો ચાલે તો શ્રુત જ્ઞાન કહેવાય. પછી ઈ મતિ શ્રુત જ્ઞાન સંકેલાઈને પોતાના આત્મા તરફ જાય તો ઈ સમ્યક થઈ જાય, તો એને પણ સમ્યક મતિ શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન કહેવાય. અવધિ મન પરિય તો અનુભવના કાળમાં પણ કાંઈ કામમાં આવતા નથી, અને કેવળ જ્ઞાન તો પરિપૂર્ણ જાણવું થાય ત્યારે એને કેવળ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન રૂપી પદાર્થને જાણે, મન પરિય જ્ઞાન સામેવાળાના મનના પરિણામને જાણે, એમ મતિ શ્રુત અવધિ મન્ય મન પરિયને કેવળ, એ બધાય જ્ઞાનોના નામ ખરેખર પરને જાણવાની અપેક્ષાએ પાળવામાં આવ્યા છે. એમ ગુરુદેવે સિદ્ધ કર્યું, એ જાણવાની અપેક્ષાએ નામ પાળવામાં આવ્યા છે. તો પછી શ્રોતા કહે છે, હવે પણ તમે એ કહી દો કે સાચું નામ શું? આ બધું તો અમને ખબર પડી ગઈ, હવે સાચું નામ બોલો. તો ગુરુદેવે અહીંયા એમ કીધું કે એનું સાચું નામ જ્ઞાનની પર્યાય. શું કીધું? સાચું નામ જ્ઞાનની પર્યાય. અને એ જ્ઞાનની પર્યાયના ભેદો પડ્યા, મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ, એ બધાય જૂઠા. શા માટે જૂઠા? કે એ ખરેખર સાપેક્ષ છે બધાય. જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે અને જ્ઞાયક એ નિરપેક્ષ છે. એટલે એ જ્ઞાનની પર્યાય છે, એનું સાચું નામ છે. અને મતી શ્રુત અવધિ મનપ્રિય કેવળ છે, એ ભેદોને જૂઠા કીધા છે. એ જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય એ લક્ષણ છે, એ લક્ષણ છે. એમાં લક્ષ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા લક્ષણમાં લક્ષ અનુભવમાં આવી રહ્યો છે. જો તું રાગથી તો ખસ, પણ તું આ ભેદથી પણ ખસી જા. જ્યાં સુધી તને પ્રગટ કરવાની અપેક્ષાએ પણ કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય, કેવળ જ્ઞાન પ્રગટ થાય, એ પ્રગટ થાય એવી બધાને હોય એમ ભાવના કે ભાઈ મને જલ્દી સમ્યક થઈ જાય, મને કેવળ જ્ઞાન આવી જાય, મને મોક્ષ સુધી થઈ જાય હોય. પણ એ થાય કેવી રીતે? તો કે તું લક્ષ અને લક્ષણને પકડ, તું તારા ત્રિકાળી જ્ઞાયક ભાવનો ખરેખર આદર કર, અને તારું જ્ઞાયક ભાવમાંથી પ્રગટ થતું જે લક્ષણ છે, કે જે લક્ષણ ક્યાંય અવરાણું નથી, જે લક્ષણ નિરાબાદ છે, જે લક્ષણ નિરપેક્ષ છે, જે લક્ષણને ઉપયોગ કહેવામાં આવે છે, એ ઉપયોગ છે, એ જ ખરેખર આત્માનું જ્ઞાન લક્ષણ છે. અને એ જ્ઞાન લક્ષણથી જ આ બેની જુદાઈ ખ્યાલમાં આવી શકે છે. એવો જ્યારે તને ઉપયોગ લક્ષણનો ભરોસો થાય, પ્રગટ જ્ઞાન તને ખ્યાલમાં આવે. જાણતા તો બધાને આવડે છે, પણ જાણવું ક્યાં થાય છે એવું જ્ઞાન ખ્યાલમાં નથી આવતું. જાણતા કોને નથી આવડતું? બધું જાણવા જાય છે એ તો, જાણતા આવડે છે, પણ એ જાણવામાં જે વસ્તુને જાણવા જાય છે, અહીંયા જેની નજર હોય છે એ વસ્તુને જાણે છે. એ જાણનાર એનો કોણ છે? જ્ઞાન. એ જ્ઞાન ઉપર નજર નથી આવતી. જો એ જ્ઞાન લક્ષણ ઉપર નજર આવે તો એ લક્ષણ લક્ષથી અનન્ય છે, તો એનું કાર્ય સરળ થઈ જાય છે. એમ અહીંયા આ 294 ગાથામાં આત્મા કરતા વર્તમાનમાં અજ્ઞાનીની પર્યાયમાં રાગ કર્મ બને છે, અને એ કરતા કર્મને બેને જુદા પાડવા માટેનું જે કરણ છે સાધન જ્ઞાન ઉપયોગ, એની પાસે વર્તમાનમાં ઉપયોગ લક્ષણ પ્રગટ છે, અને એ પ્રગટ લક્ષણથી આત્મા તરફ જાય તો એને અનુભૂતિ સહજમાં સરળમાં સરળ થઈ જાય છે. હવે આપણે જે વચ્ચે વિષય ચાલ્યો એ રહી ગયો કે ભાઈ ઈ જ્ઞાનમાં પરલક્ષી ભાવ છે, ઈ જ્ઞાનમાં પરલક્ષી ભાવ પરની પર જ્ઞાન રાગ રૂપ પણ નથી થતું, અને જ્ઞાન રાગનું લક્ષ પણ કરતું નથી, તો જ્ઞાનમાં કેવી રીતે અજ્ઞાનતા થઈ જાય છે એ વિષય આપણે કાલે લેશું, અને એ અજ્ઞાનતા કેવી રીતે દૂર થાય એ પણ આપણે લઈ લેશું. આ આખી ગાથામાં આ ત્રણ પ્રકાર જ આવ્યા કરશે, કર્તા કર્મ અને કરણ, કર્તા કર્મ અને કરણ. હવે એમાં કરણ અને કર્તા છે એ એક સત્તા છે, અને કર્મ છે એ એક જુદી સત્તા છે, એમ કરીને અહીંયા વિભાગ પાડીને બતાવે છે. એવું સ્વરૂપ સર્વજીવો સમજી અને પોતાના સ્વરૂપનું ગોલન કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી